કે દરેક પર્યાયનો કરતા પર્યાય સ્વતંત્ર છે. તો જીવ સ્વાધ્યાય સ્વયં કરી શકતો નથી, એના પરિણામ થાય છે. તો ક્યાં કઈ અપેક્ષા એ કઈ રીતે વાત કરવામાં આવે છે એ આપણે સમજવું જોઈએ. અહીંયા ચરણાનિયોગની શૈલી છે એટલે સ્થૂળ ભાષામાં જીવે પોતાના પરિણામોને અન્ય પાપ આદિ ભાવોથી બચાવીને પુણ્ય ભાવોમાં જોડીને સ્વાધ્યાય અને તત્વ વિચાર આદિ પરિણામમાં જોડાવવું જોઈએ, બુદ્ધિપૂર્વક કરવું જોઈએ એવો અહીંયા આપણને ઉપદેશ આપે છે. હવે જો એમાં આપણે એ 16મા અધિકારમાં 200 સુધી ગાથા આપણે સ્વાધ્યાય થયો છે, એમાં આપણે થોડીક આગળની ગાથાઓનું રિવિઝન લઈએ તો આપણને એક કોન્ટેક્સ્ટ બેસી જાય, પછી આજનો વિષયવસ્તુ આપણે આગળ ચલાવશું. જો આપણે 199ની ગાથાથી થોડુંક વિષયને ઉપાડીએ તો ભૈયા 199 થોડા નિકાલના ઉપર, જો 199મી ગાથાથી શરીર અને સ્ત્રીથી રાગ છોડવાની પ્રેરણા, આ જીવ આ ભાવમાં મુખ્યત્વે આપણને સેનાથી વધારે રાગ મોહ ભાવ જોડાયેલા હોય છે. તો સૌ પ્રથમ તો આપણને આપણું શરીર, એના સિવાય આપણો પરિવાર આદિ જન, ઘર મકાન આદિ આપણા બીજા સંયોગો, એની સાથે આપણે સૌથી વધારે અટેચ હોઈએ છીએ. તો આ અટેચમેન્ટ આપણને કઈ જાતના સુખ કે કઈ જાતના દુઃખને ઉત્પન્ન કરાવનાર છે એનું અહીંયા સુંદર વર્ણન કર્યું. અહીંયા વર્ણનમાં એમ કહે છે કે જો આ બધાથી પણ જીવને દુઃખ જ ઉત્પન્ન થાય છે, કેમ કે જેટલો પ્રકારનો મોહ જીવને છે એટલું ત્યાં એને દુઃખ છે, કેમ કે આ બધા સંયોગો કઈ પરમનન્ટ રહેવા વાળા નથી. જેનો સંયોગની પ્રાપ્તિ થઈ છે એનો વિયોગ પણ થવાનો જ છે. માટે આ સંયોગોથી એક ઉદાસીન વૃત્તિ પ્રગટ કરીને જીવે પોતાના આત્મામાં એક મમત્વ બુદ્ધિ કરવી જોઈએ, તો એને સાચા સુખની પ્રાપ્તિ થાય છે. એના પછી 200મી ગાથા જે લાસ્ટ ક્લાસમાં ચાલી હતી ત્યાં સુંદર સૈદ્ધાંતિક વાત કરે છે કે કોઈ પણ બે દ્રવ્યનું એકત્વ થવું અસંભવ છે. એમાં આપણને ઉદાહરણ તરીકે કીધું કે કોઈ પણ બે પૂતગલ પરમાણુ છે, એ બે પૂતગલ પરમાણુનો પણ સ્કંદ બને છે અને સ્કંદ બનીને વિવિધ રચનાઓ જોવામાં આવે છે. આપણને જેટલી પણ વસ્તુ દેખાય છે, સંભળાય છે, સૂંઘવામાં આવે છે, ટેસ્ટ થાય છે, આ બધી જ વસ્તુઓ પૂતગલોના સ્કંદ છે કે, અને પૂતગલોના સ્કંદ તો પૂતગલ પરમાણુથી મળીને બને છે. બધા એટમ્સ મોલિક્યુલ્સ મળીને એક મોટો સ્કંદ બને, એક પદાર્થ બને છે, અથવા એક સંયોગરૂપ અવસ્થા બને છે. અને એ સંયોગરૂપ અવસ્થાને આપણે અનુભવીએ છીએ. હવે જો કેવો જાદુરી ખેલ છે, કેવો મેજિકલ દશા છે કે આમ જોઈએ તો બધું જ વસ્તુ પરમાણુથી બનેલી છે, પણ એના જ જુદા જુદા કોમ્બિનેશન થઈને આપણને જો આ માઇક બ્લેક કલરનો દેખાય છે, આ ટેબલ વ્હાઈટ કલરના દેખાય છે, આ દિવાલો આપણી વ્હાઇટ કલરની દેખાય છે, પણ એની સામે આ ઘડિયાળ આદિનો જે કલર છે અથવા આ સ્ક્રીન આદિનો જે કલર છે, તો બધા જુદા જુદા કલર એવા જોવામાં આવે છે. આપણા વાળ કાળા છે, કપડાં સફેદ છે, તો બધા જે પરિવર્તન છે, જે બધા ચેન્જીસ જોવામાં આવે છે એ કેવી રીતના જોવામાં આવે છે કે જો એ જ પૂતગલ પરમાણુ બધી જુદી જુદી વસ્તુઓ બનીને આપણને મોહિત કરે છે. જેવી રીતના સમજીએ કે આપણે ઘરે સમજો જમવાનું બનાવીએ તો આપણી પાસે ઇન્ગ્રેડિયન્ટ તો એટલા ને એટલા જ છે, જે 10-50 ઇન્ગ્રેડિયન્ટ હશે એટલા જ છે, પણ એને જ જુદી જુદી રીતે મિક્સ કરીને આપણે કેટલી જુદી વાનગીઓ બનાવી શકીએ. એક ઉદાહરણ તરીકે લઈએ તો દૂધી શાક છે, હવે દૂધીનું સૂપ પણ બને તો આપણને નો ભાવે. હવે એને સમારીને એનું સાધારણ બાફેલું શાક કરીએ તો બી નો ભાવે, પણ હવે એને જ આપણે છીણીને એના અલગ કોફતા બનાવીએ તો આપણને બહુ ભાવે. એ જ વસ્તુને તમે ફેન્સી પેકેજિંગ પહેરાવો તો આપણને ગમે છે, અને એ જ વસ્તુને સાધારણ સામાન્ય પેકેજિંગ હોય તો વસ્તુ નથી ગમતી. તો આ બધું શું છે? આપણને એક રીતે આ પૂતગલોનો ખેલ જ છે જે આપણને મોહિત કરે છે. ખ્યાલ આવે? ખરેખર તો જીવનો જ એ પ્રકારના મોહ ભાવ છે જે આ બધા ભાવોમાં જોડાઈ જાય છે. તો અહીંયા બહુ સરસ વાત કરી કે જો બે પૂતગલ પરમાણુ પણ कोई सत्ता एनी बनी छे, जेवी रीतना समझो कि आ टेबल बन्यो, तो आ टेबल अनंत पुद्गल परमाणु ना स्कंद थी बन्यो छे। तो अनंत पुद्गल परमाणुओं में दरेक पुद्गल परमाणु की पोतानी स्वतंत्र योग्यता है, ये पोतानी जगह इंडिपेन्डंट है, एक बीजा रूप थी जता नहीं। भले अत्यारना ये जोड़ाईने स्कंदरूप बन्या छे, पण एक पुद्गल बीजा पुद्गल रूपे कन्वर्ट थी जतु नहीं, पोतानी इंडिपेन्डंट सत्ता में स्वयं रहे छे। तो जो बे पुद्गल में पण एवी स्वतंत्रता छे, तो अहींया जीव अने पुद्गल, जे अहींया शरीर में पुद्गल अने आत्मा ए जीव, ए बे पदार्थ भेगा थया, तो ए बे पदार्थ तो क्या एक बीजा रूप थाय छे, क्यारे पण एक बीजा रूप थता नहीं, पोतानी स्वतंत्र सत्ता में रहे छे। तो जो एक बीजा रूप थवानो असंभव छे, तो पछी एना प्रत्ये आपणने एटलो मोह भाव शुं काम होवो जोईए, ख्याल आवे छे? जो आ वात आपणे 200मी गाथामां चर्चा करी, एने ज आगळ हवे 201 अने 202 मां एक्सटेन्ड करे छे, जेनी आपणे आजे चर्चा करशुं। एक बार भावनामां एक अशुचि भावना पण आवे छे। अशुचि भावना शुं कहे छे? के आ शरीर आदि जे पदार्थ छे ए बधा अशुचि छे, અને એની સામે આ આત્મા પદાર્થ કેવો છે? કે સૂચિ છે, પવિત્ર છે, અનાદિકાળથી એ અનંત સુખમય, અનંત શુદ્ધ જ રહ્યો છે, ત્યારે અશુદ્ધ થતો જ નથી। તો એનું સ્વરૂપ આપણને એ બે, જે બે વાત કરીને આગળ, કે બે પદાર્થ ત્યારે એકરૂપ થતા નથી। હવે એને જ અહીંયા આગળ બે પદાર્થને વિશેષતાથી લે છે, જો ઉદ્ગલ આદિ છે એની અવસ્થા અશુદ્ધ છે, અને આત્માની અવસ્થા કેવી છે? શુદ્ધ છે। तो ये जीव अशुद्धता तरफ जोई ने पोते मोहमय थई जाय। बहुत सरस बात छे, जो आपणे अहींथी लईए 201 गाथा। शरीर में ममत्व और सुख की आशा रखना आश्चर्यजनक है। केवू छे? आश्चर्यजनक छे। समझो कोई आपणे कचरा टोपली नी सामे उभा रहीए, कोई कचरा टोपली नी सामे आपणे उभा रहीए, तो त्यांथी सुगंध केवी आवे? ત્યાંથી જો આપણે એક્સપેક્ટ કરીએ કે સરસ મજાની ફૂલની કેવી કોઈ સુગંધ આવે, તો કેવું લાગે છે? કે આશ્ચર્યકારક છે, સમજાય છે? જે પદાર્થ જેવો હોય એમાંથી એવું મટીરિયલ આપણને મળે। સાકર પદાર્થ મીઠો છે તો એમાંથી કેળો રસ આવે, અથવા તો અગ્નિ ગરમ છે તો એમાંથી આપણને ગરમી મળે છે। એવી રીતના શરીર કેવો પદાર્થ છે? કે શરીર પોતે જ અશુદ્ધ પદાર્થ છે, તો એમાંથી મળશે શું? अशुद्धि मैसे। जब शरीर का स्वरूप पहले कहे अनुसार, आगे गाथा में कहू बे पदार्थ क्या तो आ शरीर केवे कि जीव थी हमेशा जुदूज है। जब शरीर का स्वरूप पहले कहे अनुसार है, तो उसने ममत्व बुद्धि करके आशा क्यों करना? यह बात आगामी छंद में कहते हैं। જો આપણે સાધારણ રીતે વિચાર કરીએ, તો આ મનુષ્ય જીવનમાં આપણું મેજોરિટી લાઈફ, આપણું મેજોરિટી ભાવ શેની પાછળ ખર્ચાઈ જાય છે? કે શરીરની સાર સુવિધા રાખવામાં, અથવા એના માટે સંયોગો ભેગા કરવામાં, અથવા એને પુષ્ટ કરવામાં, એને નિરોગી રાખવામાં, એની પાછળ આપણું આખું જીવન વ્યતીત થઈ જાય, અને ઇવેન્ચ્યુઅલી એ તોય આપણા અનુસાર પરિણમતું નથી। તો એ તો એની જે યોગ્યતા છે એના અનુસાર પરિણમે છે। તો એની માટે, એની પાછળ આ જીવે આશા શું રાખવી? એને જો થોડો પ્રેક્ટિકલી વિચાર કરીએ, તો અત્યારના આપણે બધા પોતાની ઉપર લગાવ્યો થોડું ઘણું, કે આપણે આ શરીરને હેલ્ધી રાખવા માટે કેટલા પ્રયત્ન કરીએ છીએ। સમજો તમે મૂકી દો એમને, એની પાછળ કઈ મહેનત ન કરો, તો શું થઈ જાય? સમજો આપણે રોજ વોક કરવા જઈએ, જીમ કરીએ, કે જે પણ કઈ એક્સરસાઇઝ આદિ કરતા હોય, ન કરો તો શું થઈ જાય? આપણે ઘણા લોકો તો ઘરે ઓલા મસાજ વાળા બોલાવે, અને ઓલું એક્યુપ્રેશર, એક્યુપંક્ચર આદિ કરે, ન કરો તો શું થઈ જાય? બીજા એવા ઘણા લોકો છે ને, જે કોઈ કઈ કસરત કરતા જ નથી। આજે ગુરુદેવશ્રીનો એક્ઝામ્પલ લઈ લઈએ, ગુરુદેવશ્રી કેટલી કસરત કરી એમના જીવનમાં, તો એ શરીરના પરમાણુ 90 વર્ષની ઉંમર સુધી કેટલું એમનું જે મોઢાનું તેજ જુઓ તમે, તો એની મેતે બધું, એની જાતે બધું ટકે છે કે નહીં, આપણને આ કોન્ફિડન્સ પહેલા અંદરથી આવવો જોશે. એ તો ખાલી કોરી વાતો કરીને કાંઈ મતલબ નથી, પહેલા અંદરથી આપણને ભરોસો હોવો જોઈએ કે આ શરીરનું પરિણામ છે એની જાતે થાય છે, એમાં આપણે કાંઈ કરી શકતા નથી. અને આપણે કરવાની કોશિશ કરીએ ને તો પણ એમાં કાંઈ થતું નથી. ખ્યાલ આવે છે? આજે ઘણાને એક્સપિરિયન્સ થયો હશે, કેટલા લોકો યોગા કરે છે અથવા ક્યારે પણ કર્યું છે? ઓનેસ્ટલી ઓકે, હવે મને કે આપણે ચાલુ કરીએ યોગા અને સમજો 2 મહિના પછી છોડી દઈએ તો શું થાય? પાછા જ્યાં હતા ત્યાં થઈ જાય કે જેવું બોડી સ્ટીફ હોય એવું પાછું થઈ જાય છે કે નહીં? થઈ જાય છે કે? અને પછી સમજો 10-15 દિવસનો ગેપ પડે, પછી પાછો ચાલુ કરીએ તો ક્યાંથી શરૂ કરવાનું થાય કે પાછું એકડે એકથી શરૂ કરવાનું થાય? અચ્છા, કેટલા લોકો જીમમાં ક્યારે પણ લાઈફમાં જેણે જીમ કર્યું હશે? ઓકે, સમજો એમાં પણ સેમ એક્ઝામ્પલ કે તમે 6 મહિના જાઓ, આપણે સમજો 6 પેક બનાવી નાખે અને 1 મહિનો છોડી દો તો શું થાય? કે પાછા જ્યાં હતા ત્યાં થઈ જાય? કહેવાનો મતલબ શું છે કે આ શરીરની પાછળ આપણે જેટલી પણ મહેનત કરીએ ને એ સરવાળે એમાંથી કાંઈ નીકળતું નથી. સરવાળે એ તો જ્યાં હતા ત્યાં જ ઊભા રહે છે. ખ્યાલ આવે છે? અચ્છા, બીજું ઉદાહરણ લઈએ. જો ઘણા લોકોનું શરીરની પ્રકૃતિ એવી હોય કે આમ કાંઈ ખાય નહીં, એક રોટલી ખાય માણ, અને તોય એમનું શરીર એકદમ મોટું હોય. અને ઘણા લોકોની ઊંધી પ્રકૃતિ હોય કે આમ 6-7-10-11 રોટલી ખાઈ જાય તો એને શરીરમાં કાંઈ દેખાય જ નહીં. તો એક્ઝામ્પલ તરીકે કહું છું, હું પહેલાં એક જગ્યાએ જોબ કરતો હતો ને, તો બધું સામે આપણે એક સ્થાનકવાસી ભોજનાલય હતું, તો ત્યાં ક્યારેક જમવા જતો હતો અહીંયા ચેમ્બુરમાં, તને ખ્યાલ છે ચેમ્બુરમાં આપણે બધું ભોજનાલય છે ને મંદિરમાં, તો ત્યાં જમવા જતો હતો. ત્યારે મારી જોબ ત્યાં હતી એ બાજુ, તો આપણે જમવા બેઠા ને આપણી બાજુમાં એક બીજા ભાઈ કે કાકા કે કોઈ બેઠા, કાકા દેખાય મોટી ઉંમરના, અને આપણી સામે 20-22 રોટલીઓ ખાઈ જાય. આવવા દે, આવવા દે, આવવા દે એમ કરીને ખાતા જાય, ખાતા જાય. કેમ કે આપણે ભોજનાલય આદિમાં જઈએ તો 100-101 રૂપિયાનું ફિક્સ જમણ હોય, પણ એમાં લિમિટેડ કાંઈ ન હોય, બધું અનલિમિટેડ હોય. તો હવે એ જે ખાવાથી શરીરની તંદુરસ્તી વધે છે એવું ક્યાંય આપણને કોરિલેશન જોવા મળે છે? ક્યાંય કોરિલેશન જોવા મળતું નથી. બોલો કે જેણે જે વધુ ખાય એનું શરીર વધારે નિરોગી હોવું જોઈએ કે વધારે તંદુરસ્ત હોવું જોઈએ, અથવા ચલો ઊંધું લઈએ કે વધારે રોગવાળું હોવું જોઈએ, કાંઈક તો કોરિલેશન બેસે કે નહીં? કાં તો આમ સીધું કે ઊંધું, પણ એક જાતના કોરિલેશન બેસતા નથી. ખ્યાલ આવે છે કે નહીં? અચ્છા, સમજો હવે બીજું લઈએ કે કોઈ એકદમ હેલ્ધી ફૂડ ખાતું હોય અને કોઈ રસ્તાના જે ઠેલાવાળાવાળા જે રેકડીવાળા પાસે બધું ખાતા હોય, તો એવું ક્યાંય સ્ટેટિસ્ટિકલ ડેટા છે, કોઈ સ્ટડી છે કે જે હેલ્ધી ફૂડ ખાતા હોય એને શારીરિક રોગ ઓછા થાય છે અને આ રેકડીવાળાઓને વધારે થાય છે? એવું પણ નથી. એ લોકો બી આમ મોટી ઉંમરવાળા દેખાય છે. અને આપણે બધા, આપણે જૈનોમાં તો ખાસ આજકાલ બહુ વિચાર આવે ને લોકોને, ભાઈ તમે તો આટલું સાત્વિક જમવાનું જમો છો અને ક્યારે કંઈ કાંદા બટેટાથી ખાતા નથી, તોય તમને હાર્ટ એટેક આવે છે, તોય તમને બ્રેઇન સ્ટ્રોક આવી જાય છે, તેનું કારણ શું? હવે એને હું ક્યાં સમજાવવા જાઉં કે એનું કારણ એ કે આ શરીરને અને આત્માને કંઈ લાગે વળગે નહીં. આપણને તો બેસે છે કે નહીં? જો આ સભામાં આપણે થોડી વધારે ટેકનિકલ ભાષા કહી શકીએ, એને તો બિચારાને એમ જ કહેવું પડે કે ભાઈ આપણે આ તો ગુજરાતીઓનું ડાયટ કરીએ. પણ વિચાર કરતા એમ આપણને પાક્કો નિર્ણય થઈ શકે છે કે ખરેખર આ જીવ શરીર માટે જેટલા પણ પ્રયત્ન કરે છે એ બધા પ્રયત્ન એના નિરર્થક છે. તો હવે એની પાસે આપણે શું આશા રાખવી? ખ્યાલ આવે જો એ ગાથા છે, જો ગાથા લઈએ, બહુ સરસ ગાથા છે. એમાં એક રૂપક આપ્યું છે, રૂપક એટલે કોરિલેશન જેવું, બહુ સરસ છે. જો
ઉત્પત્તિ હે માતા મરણ પિતા હે ભાઈ આદિ વ્યાધિ અંતકાલ મે જરા મિત્ર હે તો ભી આશા ઇસ તન કી.
જો શું કહે છે, ઇસ શરીર કી ઉત્પત્તિ તો ઇસકી માતા હૈ. જેવી રીતના આપણો પરિવાર હોય, પરિવારમાં સૌથી નિકટવર્તી કોણ હોય? કે આપણા માતા પિતા હોય, આપણા પત્ની હોય, પુત્ર આદિ હોય. તો અહીંયા આ શરીરના જેટલા પણ નિયમો છે, શરીરમાં જે ડિફોલ્ટ પ્રોસેસીસ છે, એને આપણે પરિવારજન સાથે કોરિલેટ કરે છે. કે જો શરીરની ઉત્પત્તિ થવાની જ છે, ઉત્પત્તિ વગર શરીર બનતું નથી, તો એ ઉત્પત્તિ કેવી છે? કે શરીરની માતા છે. પછી એ શરીરની ઉત્પત્તિ તો ઇસકી માતા હૈ ઓર મરણ ઇસકા પિતા હૈ. કે મરણ પણ આ શરીરનું થવાનું છે. શરીરનું મરણ એટલે અહીંયા એક ફરીથી મેં પહેલા કહ્યું ને, ચરણાયોગની શૈલી. એટલે શરીર કાંઈ મરતું નથી, કે ના શરીર જન્મે છે. ખરેખર તો ત્યાં આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ આવ્યો અને એને પરમાણુનો સંયોગ થયો. તો એ આત્મા અને પરમાણુનો એક ક્ષેત્રમાં ખાલી સંયોગ છે, એને જ જન્મ કહેવાય છે. અને જ્યારે એનું એ પર્ટિક્યુલર આયુ એટલો સમય એ પૂરો થઈ જાય, તો આત્મા અહીંયાથી અન્ય ક્ષેત્રે ગમન કરી જાય છે અને પુદ્ગલ અજ્ઞાન રહી જાય છે, એને મરણ કહેવાય છે. ના આત્મા મરે છે, ના શરીર મરે છે, ના આત્મા જન્મે છે, ના શરીર જન્મે છે. વાસ્તવમાં તો ખાલી આ બે પદાર્થ ભેગા થયા હતા, એ છૂટા પડી જાય છે. આ વાસ્તવિક સિદ્ધાંતિક વસ્તુ છે. પણ બોલવામાં શું આવે? કે જો અહીંયા ઉત્પન્ન થયો, અહીંયા મૃત્યુ પામ્યો. ખ્યાલ આવે છે? એક ઉપદેશની એવી શૈલી છે. તો અહીંયા એ જે ઉત્પન્ન થાય છે, એ કોની સાથે કોરિલેટ કર્યું? કે એ તો માતા સમાન છે. અને મૃત્યુ થાય છે, એ કોની સાથે કોરિલેટ કર્યું? કે તો પિતા સમાન છે, માતા ને પિતા સમાન છે. આદિ અર્થાત મન કી ચિંતા હૈ, જે આપણા મનમાં જે ચિંતા ઉત્પન્ન થતી હોય એને આદિ કહેવાય, અને શરીરમાં રોગ આદિ ઉત્પન્ન થતા હોય એને વ્યાધિ કહેવાય. તો જો આદિ અર્થાત મન કી ચિંતા હૈ ઓર વ્યાધિ અર્થાત વાયુ પિત્ત કફ આદિ રોગ, યહી ઇસકે ભાઈ હૈ. કેમ કે આદિ વ્યાધિ વગર શરીર ક્યારે હોતું જ નથી. જો જન્મ વગર શરીર હોતું નથી, મરણ વગર શરીર હોતું નથી, આદિ વ્યાધિ વગર પણ શરીર હોતું નથી. જેવી રીતના પરિવારમાં માતા પિતા ભાઈ બહેન આદિ હોય છે, એવી રીતના અહીંયા શરીરમાં પણ આ બધા સંયોગો નિશ્ચિત છે. તો આદિ વ્યાધિ ઇનકે ભાઈ હૈ ઓર અંત મેં બુઢાપા ઇસકા મિત્ર હૈ. ક્યાં શરીર પણ જૂનું થશે એટલે એનું જે નેચરલ ખરાબી એમાં આવવાની છે, ડિટિરિયોરેશન થાય, એ થવાનું જ છે. તો એ એના બુઢાપા છે. इस शरीर का ऐसा स्वरूप होने पर, वो होने पर भी तू इससे आशा करता है? ये बड़े आश्चर्य की बात है, वो मोटा आश्चर्य की बात है कि आव स्वरूप होवा छता तू एनी साथे एवो मोह करे छे. एक जो बीजो उदाहरण लिए आपने समझो कि गाड़ी हो अपनी पास, तो कोई व्यक्ति इना जीवन की सौथी पहली गाड़ी ले, એના જીવનની કોઈ વ્યક્તિ સૌથી પહેલી ગાડી લે, તો એને એના પ્રત્યે બહુ મોહ ભાવ હોય, બહુ અટેચમેન્ટ હોય. એને શું આમ શું થાય કે અરે નવી ગાડી છે, જરાક સંભાળીને, એક સ્ક્રેચ ના આવે, આમ ન થાય, તેમ ન થાય. અને એની લાઈફ પૂરી થવાની હોય ત્યારે એને એના પ્રત્યે એમ પણ થાય કે અરે મારી ગાડી ખરાબ થઈ ગઈ, આમ થયું, તેમ થયું. પણ હવે સમજો, જેના જીવનમાં એ ગાડી ઘણી બદલતો હોય, હવે પાંચમી છઠ્ઠી ગાડી લીધી હોય, તો એના પછી એને આમ લાગે કે હા ઠીક છે, આ તો ખાલી વાપરવાનું સાધન છે. જેવી રીતના કોઈ પહેલી ગાડી લે અને પહેલા દિવસે ચલાવવા નીકળે ને, તો 40-30 સ્પીડથી વધારે ના ભગા, ધીરે ધીરે ધ્યાનથી ચલાવે કે ક્યાંય કંઈ થઈ ન જાય. અને પાંચમી છઠ્ઠી ગાડી હોય તો પછી એમ સ્ક્રેચ પડે તો શું થાય? કે રે ભાઈ હવે મુંબઈમાં છે, સ્ક્રેચ તો પડવાની છે. ઠીક છે, જે પહેલી ગાડી હોય ને તો કઈ સ્ક્રેચ પડે તો રિક્ષા વાળો પડી નાખે. અને પછી પછી એક વાર આમ અનુભવી થઈ જાય પછી અરે ભાઈ શું કરે એમ કરીને આગળ વધી જાય. ખ્યાલ આવે છે? કહેવાનો મતલબ શું છે કે જેને આમ પહેલી વાર કોઈ વસ્તુનો સંયોગ થયો હોય તો એના પ્રત્યેનો મોહ ભાવ થવો એક વ્યાજબી છે. પણ એ વારંવાર એ વસ્તુનું સ્વરૂપ જુએ કે અરે આ વસ્તુ તો આવી જ છે, આ તો નવી આવે છે, થોડા વખત પછી ખરાબ થઈ જાય, પછી પાછી બીજી નવી આવે છે, પછી ખરાબ થઈ જાય, પછી ત્રીજી નવી આવે, પછી ખરાબ થઈ જાય, એ વસ્તુનો સ્વભાવ જ છે. તો એને એના પ્રત્યે એટલો મોહ ભાવ રહેતો નથી. એના પછી એને ઇટ ઇઝ કોમન વસ્તુ, હા ઠીક છે, આ તો ચાલે છે એમ. ખ્યાલ આવે? એવી જ રીતે હવે આ શરીર આપણને પહેલી વાર મળ્યું. પહેલી વાર મળ્યું કેમ કે જૂનું બધું ભૂલી ગયા ને, જૂનું બધું ભૂલી ગયા, હવે પહેલી વાર મળ્યું તો આપણે એનું ખૂબ ધ્યાન રાખ્યું. હવે ગમે તેટલું ધ્યાન રાખીએ મશીન તો બગડવાનું જ છે. કોઈનું જલ્દી બગડે, કોઈનું થોડું લેટ બગડે છે. કોઈકના સમજો કે કોઈના પેલા કાર્બ્યુરેટરમાં કચરો આવે તો કોઈનું એન્જિન બગડી જાય, કોઈના ટાયરમાં પ્રોબ્લેમ આવે, કોઈના ઓલા એક્સેલ વિકલાંગ ચાવીમાં પ્રોબ્લેમ આવે, બધા ગાડીમાં જુદા જુદા પ્રોબ્લેમ્સ આવે. એવી રીતના અહીંયા કોઈને મગજમાં પ્રોબ્લેમ આવે તો કોઈને હૃદયમાં પ્રોબ્લેમ આવે, કંઈક કંઈક જુદા પ્રોબ્લેમ આવે. જે મશીન છે એ મશીનનો વીકેસ્ટ પાર્ટ જે હોય એ પહેલાં બગડી જાય. એવી રીતના શરીરનો જે વીકેસ્ટ પાર્ટ હોય દરેકના શરીરનો જુદો જુદો, તો એ પહેલાં બગડી જાય. આમાં શું વિશેષ નવીનતા છે? જે કોઈ સાધારણ મશીનમાં હોય છે એવું જ આના છે કે નહીં? તો આ પદાર્થનો સ્વભાવ એ બીજા કોઈ પણ મશીનના પદાર્થના સ્વભાવથી જુદો નથી. જેવી રીતના આપણે ગાડી વારંવાર બદલીએ તો એના પ્રત્યે કઈ મોહ ભાવ નથી, હવે તો ઠીક છે, વાપરવાનું સાધન છે, આવ્યું ચાલ્યું. એવી જ રીતે જો વિચાર કરીએ કે આ જીવ સાથે આ શરીર છે એ અનાદિકાળથી કેટલાય બદલાઈ ગયું અને આ એક સાધન છે, એ સાધનનું કાર્ય શું છે? એ સાધનનું કાર્ય ખાલી એટલું છે કે જ્યાં સુધી આત્મા પોતાના સ્વભાવને ન જાણે ત્યાં સુધી એનો સંયોગ છે, એટલું આપણે એને સંભાળવાનું. હવે પાછું એ આપણે એને સંભાળવાનું છે એટલે કે આપણે સંભાળવાનું નથી, એની રીતે સંભાળેલું છે. પણ એટલો આ આત્માનો અને શરીરનો સંયોગ છે. એકવાર એનું કામ પતી ગયું પછી એની જરૂરત નથી. ખ્યાલ આવે? આવું વસ્તુનું સ્વરૂપ હોવા છતાં પણ આ જીવને આ શરીર પ્રત્યે કેટલો મોહ છે એ વિચાર કરીને મુનિરાજોને આશ્ચર્ય થાય. ગુણભદ્ર આચાર્ય લખેલી વસ્તુ છે. ગુણભદ્ર આચાર્ય કહે છે કે અરે આ શરીર પ્રત્યે તને આટલો મોહ ભાવ છે, તો આશ્ચર્યની વાત છે. સમજાય છે કે? જો ભાવ, શરીર તો જન્મ મરણ આદિ વ્યાધિ ઓર જરા કા સ્વરૂપ હૈ, તથા તું અજર અમર અનાદિ અનંત અખંડ અવ્યાભાસ સ્વરૂપ હૈ. આ આત્મા જો કેવો છે, આ આત્મા એવું મશીન છે, એક મશીન સાથે તુલના કરીએ તો કે એ ક્યારે ખરાબ થતો નથી, એના એકે પૂર્જા વીક નથી આત્મા, એટલે એના એકે ગુણો ઓછા નથી, બધા જ ગુણો મહાન છે, એમાંથી એકે ગુણો છૂટા પડતા નથી. બધું તો તમે ગાડી ચલાવ્યા કરો, આપણે બધું જૂના પિક્ચરમાં આવે કે ગાડી ચલાવ્યા કરે તો બધું ટાયર આમ છૂટું પડી નીકળી જાય. આ તો એક પૂર્જાનો સ્કંધ છે, તો એ છૂટું પડવું શક્ય છે. બોલો, આત્મા તો એક જ પદાર્થ છે, તેમાંથી છૂટું શું પડે? ખ્યાલ આવે? તો અનાદિ અનંત છે, હંમેશા એવો ને એવો જ રહે છે, ક્યારેય કંઈ બગડતું નથી. એના પાછું શુદ્ધ જ છે, કેમ કે જો પૂતગલમાં એવી શક્તિ છે કે કોઈ પણ બે પરમાણુ મળીને એમાં એકબીજાનો નિમિત્તનો આરોપ પણ આવી શકે છે, તો એમાં અશુદ્ધતા આવી શકે છે. પણ જીવ તો બે પદાર્થ ક્યારે મળતા જ નથી, જીવમાં એવી કોઈ સ્કંદરૂપ થવાની યોગ્યતા જ નથી, તો હંમેશા જીવ તો એક પદાર્થ રૂપે જ રહે છે, અને એક પદાર્થ રૂપે રહે છે એટલે એમાં ક્યારેય અશુદ્ધતા આવતી જ નથી. સમય સાચીમાં ગાથા આવે છે કે એકત્વ રૂપે હંમેશા શુદ્ધ જ છે, બે જ્યાં થાય ત્યાં અશુદ્ધિ ઉત્પન્ન થાય છે. તો જીવ કેવો છે કે હંમેશા એકલો જ છે, તો હંમેશા શુદ્ધ છે, હંમેશા શુદ્ધ છે, અનાદિ અનંત છે, એમાં ક્યારેય કઈ ખરાબ થતું નથી. આવો ઉત્તમ પદાર્થ આપણે પોતે છે, અને તોય આપણને મોહભાવ ક્યાં થાય છે કે આ શરીર. તો આચાર્ય ભગવાનને આશ્ચર્ય થાય, સંસારી જીવ છે ને આપણે બધા, એની કેવી વિચિત્ર વ્યવસ્થા છે વિચાર કરીએ. જો આ આત્મા કેવો છે, અજર અમર અનાદિ નિધન અખંડ અવ્યાબાધ સ્વરૂપ છે. અતઃ તેરા ઓર ઇસકા ક્યા સંબંધ હૈ, ઇસલિયે યે શરીર સે રાગ છોડના ચાહિયે. શરીર સે રાગ છોડના ચાહિયે. બાર ભાવનામાં જો અશુદ્ધિ ભાવના આવે છે ત્યાં તો શરીરનું વાસ્તવિક સ્વરૂપ બતાવીને આપણને એમ બતાવે છે ને કે જો આમાં કેટલી અશુદ્ધિ ભરેલી છે. પેલું આવે ને છ ઢાળા, નવ દ્વાર બહે ગિનકારી અસી દેહ કરે કિમ યાય. આ શરીર કેવું છે, પલ રુધિર રાગ રસ ફેલી કી કસ વસાદિતે મેલી, નવ દ્વાર બહે ગિનકારી અસી દેહ કરે કિમ યાય. આ શરીરનો એવો કયો ભાગ છે અથવા એવો કયો એનો રસ આદિ છે કે જે શુદ્ધ હોય અથવા જેને સારો આપણે ગણી શકાય, એમાંથી જેટલા પણ દ્વારથી મલ વહે, એટલે નવ દ્વારથી મલ વહે છે અને એ બધા જ પદાર્થો અશુદ્ધ છે. આ શરીરનો એવો સ્વભાવ છે. ગુરુદેવ કહે કે આ શું છે શરીર, આ શરીર શું છે, એ મળ બનાવવાનો સંચો છે. બધું સંચામાં આઈસ્ક્રીમ હોય, એ સંચામાં આઈસ્ક્રીમમાં તમે બરફ નાખો, મલાઈ નાખો, એસેન્સ આદિ નાખો અને પછી એ સંચો ફરાવો, એમાંથી આઈસ્ક્રીમ બહાર આવે. આ શરીર એવું છે, મળ બનાવવાનો સંચો છે કે એમાં તમે જે પણ કંઈક નાખો તો એમાંથી શું બનીને આવે છે કે એમાંથી મળ અને વિષ્ટાજ બનીને આવે છે. ગુરુદેવ તો એમને મેસૂબ પાક એમનું ફેવરેટ ઉદાહરણ, કે મેસૂબ પાક બનાવો, ચાર શેર ઘી અને એક શેર ચણાનો લોટ, એને તમે ખૂબ શેકીને એમાંથી મેસૂબ પાક બનાવો અને એ મેસૂબ પાક આ શરીરને પાવો, તો એમાંથી ચાર કલાકે શું બને કે એમાંથી મળ જ બને છે. બોલો, આ શરીરનો આવો સ્વભાવ છે. એ શરીરના આવા સ્વભાવ હોવા છતાં આપણને એના પ્રત્યે જો મોહ ભાવ આવે છે તો વિચિત્ર વાત છે. કે આ સંસારી જીવની સ્થિતિ આપણે વિચાર કરીએ ઘણી વાર તો આવી વિચિત્ર છે કે એને પોતાના શુદ્ધ આત્માની કાં તો ખબર, એક તો ખબર બી નથી, એનો અનુભવ બી નથી, એના વિશે જ્ઞાન પણ નથી. હવે જે દેખાય છે અરીસા સામે ઉભા રહીએ તો શું દેખાય, કે શરીર જ દેખાય છે, એટલે એના પ્રત્યે એને મોહભાવ થઈ ગયો. પણ જો પદાર્થનું વાસ્તવિક જ્ઞાન લઈએ, એનું વાસ્તવિક જ્ઞાન મેળવીએ અને શાંત મગજે વિચાર કરીએ તો ખરેખર આત્મા અને શરીર જુદા જુદા છે. આત્માનું કાર્ય આત્મામાં થાય છે, શરીરનું કાર્ય પોતામાં એની રીતે સ્વતંત્ર થાય છે. ગઈકાલે જ હું છે ને એક જગ્યાએ ગયો હતો, અમે લોકો અમુક જણ હતા ઓફિસના, 15 વર્ષ પછી મળ્યા. 15 વર્ષ પછી આપણે મળીએ એકબીજાને, તો શરીરમાં ફેરફાર થવા સ્વાભાવિક છે. તો હવે કોઈક હતું એ પહેલા કરતા હવે બહુ વધારે ઓલ્ડ દેખાય છે. પહેલા ઓલ્ડ જ હતા, પહેલા 40-50 વર્ષ ના હતા, હવે 65 વર્ષ ના થઈ ગયા, તો ઓલ્ડ દેખાય છે. હવે કોઈક બીજું વ્યક્તિ હતું એ પહેલા તો એકદમ તાજું માજું મસ્ત હતું, હવે એ કસરત આદિ કરવા લાગ્યા ભાઈ, તો હવે ઉલટા વધારે હેલ્ધી થઈ ગયા. અને આપણે હતા તો આપણે એવા ને એવા દેખાય છે. બોલો, હવે આ 15 વર્ષમાં જે શરીરમાં ફેરફાર થયો એમાં આપણું કોન્ટ્રીબ્યુશન કેટલું? કેમ કે જે ઓલ્ડ દેખાય છે, શું એને ઈચ્છા કરી હતી કે હું ઓલ્ડ દેખાવું? હવે કોઈ એવી ઈચ્છા તો ન કરે. અમુક લોકો જે પતલા આપણે જાડા થઈ ગયા તો ઈચ્છા કરે કે વધારે હું જાડો થઈ જાય? કોઈ એવી ઈચ્છા ના કરે. અને કોઈક બે ભાઈ હતા, બહુ સરસ કન્વર્સેશન ચાલતું હતું, એટલે એક ભાઈ બીજા ભાઈને જે બધા પતલા જેને કસરત કરી પતલા થઈ, એટલે પૂછતા કે તમે શું કર્યું તો આવી રીતના તમે પતલા થઈ? હું તો દિવસમાં 2 જ વાર જાઉં. અને મેં સાકર આદિ ખાવાનું બંધ કરી નાખ્યું. પછી આપણે સાંજના પણ 6 વાગે હું જમી લઉં. મેં કીધું ભલા માણસ, તારે જૈન ધર્મ ભણવો જતો હતો ને પહેલા, ચાલો એનીવે. તો એટલે એ બધું ફોલો કર્યું એને તો ભાઈ વ્યવસ્થિત થઈ ગયો. અને બીજા ભાઈ કે ના ના, એ તો હું પણ કરું છું, મેં પણ ચામાં થોડી સાકર બંધ કરી નાખી, આમ કર્યું તેમ કર્યું, પણ તો એ ભાઈ હજી જાડા જ દેખાય. બોલો, હવે આ ભાઈએ મહેનત કરી અને પરિણામ થયું, અને આ ભાઈ બી મહેનત કરે છે અને કઈ પરિણામ ન થયું, તો હવે એમાં કોનું કોન્ટ્રીબ્યુશન એ શરીરને મેનેજ કરવામાં? બોલો, જો જીવ કઈ કરી શકતો હોય તો એનું કઈ કન્સિસ્ટન્ટ કોરિલેશન દેખાવું જોઈએ. જેવી રીતના જો અહીંયા દેખાય છે કે આત્મા શુભ ભાવ કરે તો પુણ્ય બંધાય છે અને એના ફળ મળે જ છે, અને એ આત્મા અશુભ ભાવ આત્મા જોડાય તો પાપ ભાવના ફળ મળે જ છે, તો એ ડાયરેક્ટ કોરિલેશન દેખાય છે કે? હવે એવું જ કોરિલેશન શરીરમાં કેમ દેખાતું? કેમ કે એ પદાર્થ જુદો છે અને જીવ અને શરીરનો કાંઈ સંબંધ બંધ બેસતો નથી. એટલે શરીરમાં જેટલું પણ પરિણામ આદિ થાય છે બધું સ્વતંત્ર પોતાની યોગ્યતાથી થાય છે. જ્યારે જીવ એવું માને તો એની પાછળ કઈ મહેનત ન કરે. આપણું જીવન જે પ્રકારનું ચાલે છે એ તો એ ચાલ્યા કરશે. આપણને શું લાગે કે મહેનત નથી કરવાની એટલે છોડી દો, ચલો આજે હું અહીંયા જ બેસી શકે, થવાનું છે બધું જાતે થઈ જશે, એમ નહીં. આપણા જીવનમાં બાકીનું જે દૈનિક દિનચર્યા આવી ચાલતી હોય એ તો એમની એમ જ ચાલ્યા કરે, પણ અંદરથી જે આપણી એક માન્યતા એના પ્રત્યે હોય કે જો આને હું કરું છું, આને હું ચલાવું છું, આને હું સંભાળી રાખું છું, એ માન્યતા તૂટી જાય છે તો જીવને એવો મોહ ભાવ રહેતો નથી, તો ત્યાં એને કોઈ સુખ દુઃખના ભાવ થતા નથી. ખ્યાલ આવે? જો એના પછીની ગાથા છે. હા બોલો. બહુ સરસ ક્વેશ્ચન છે કે જો જીવ પોતાના જ ભાવોથી સુખી દુઃખી છે, રાગ દ્વેષ ભાવ કરે છે તો દુઃખી થાય, અને જો શુદ્ધ ભાવ કરે તો સુખી થવો જોઈએ, પણ શરીર જ સુકામ ધારણ કરે છે, એને શું સંબંધ છે? જો સંબંધ એ છે કે પહેલા તો આ જીવ અનાદિકાળથી અશુદ્ધ અવસ્થામાં જ છે, અને અશુદ્ધ અવસ્થામાં એ મોહ રાગ દ્વેષ ભાવ કર્યા જ કરે છે, પોતાની જ ભૂલથી, કોઈ કરાવ્યા નથી, પણ પોતાની ભૂલથી એવી રીતના કરે છે. જેવી રીતના સોનું અનાદિકાળથી ખાણમાં છે તો અશુદ્ધ અવસ્થામાં છે, તો અશુદ્ધિ કોને કારણે છે? ત્યાં સોનાના સ્વભાવની સમીપ જઈને જોઈએ તો એ પરમાણુ તો અંદરથી પોતાના પરમાણુના એંગલ પર શુદ્ધ જ છે, પરમાણુના લેવલ પર એ શુદ્ધ જ છે. સંયોગરૂપ દ્રષ્ટિથી જોઈએ તો ત્યાં માટી આદિ મળેલું દેખાય છે અને અશુદ્ધ છે, બરાબર? એવી જ રીતે આ જીવને તમે જીવના લેવલ પર જઈને જુઓ તો સ્વભાવથી તો જીવ અનાદિકાળથી શુદ્ધ જ છે, ક્યારે અશુદ્ધ થયો જ નથી, પણ એ દર સમયે એ પોતાના જ દોષથી મોહ રાગ દ્વેષ ભાવ પ્રગટ કરે છે, તો ત્યાં સંયોગ રૂપે આ શરીર જોવામાં આવે છે. જેવી રીતના સમજો, આપણે અહીંયા બેઠા છે, અહીંયા બેઠા છે તો અહીંયા જે આત્મા છે, અહીંયા જે શરીર પણ છે, તેવો સંયોગ જોવામાં આવે છે, અને એનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલો જોરદાર છે કે આત્મા અને શરીરનું પરિણમન જેવું એકબીજાને વિચાર કરે એવું પરિણમન દેખાય છે. હવે એવી જ રીતે ઉપર સિદ્ધ ભગવાન જ્યાં વિરાજમાન છે તો ત્યાં પણ અનંતા પુદ્ગલ પરમાણુઓ છે. જેવી રીતે અહીંયા હું આત્મા છું તો અહીંયા પરમાણુ છે, સિદ્ધ ભગવાન જ્યાં છે ત્યાં એ પણ અનંતા પરમાણુઓની વચમાં જ વિરાજમાન છે, પણ ત્યાં એ મોહ રાગ દ્વેષ આદિ ભાવ કરતા નથી, ત્યાં એમનો અને ઓલા પરમાણુનો એવો કઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવતો નથી, એ સ્વતંત્ર છે. તો એવું કહેવાય છે કે એ આત્મા શુદ્ધ છે, સ્વતંત્ર છે, ખરેખર તો આ આત્મા બી શુદ્ધ છે અને સ્વતંત્ર છે, પણ સંયોગરૂપ દશામાં એકબીજા પર આરોપિત એવા એવી ક્રિયાઓ જોવામાં આવે છે. માટે ઉપચારની ભાષામાં એમ કહેવાય છે કે જો જીવે શરીર ધારણ કર્યું, બાકી ખરેખર જીવ ક્યારે શરીર ધારણ કરતો જ નથી, જીવ કર્મને બી બાંધતો નથી. કર્મ આવીને આ જે જીવના પ્રદેશો છે ત્યાં જ બીજા કર્મના પરમાણુ હતા ત્યાં આવીને જોડાય છે, બાકી જીવના સ્વભાવમાં કોઈ સ્પર્શ ગંધ વર્ણ ગુણ જ નથી. તો જીવમાં એવો કોઈ ચિકાસ નામનો ગુણ નથી કે જ્યાં એક કર્મ પરમાણુ આવીને બંધાઈ શકે. ખ્યાલ આવે છે? પણ મોટું મોટું જો સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો જીવ જુદો છે અને દરેક પરમાણુ જુદા છે. સ્થૂળતાથી વિચાર કરીએ, સંયોગરૂપ દ્રષ્ટિથી વિચાર કરીએ તો એવું જ દેખાય છે કે કહેવાય છે કે જો એ કર્મ પરમાણુ આવ્યા અને જીવ સાથે બંધાયું. ખ્યાલ આવે? એક ઉપચારની ભાષામાં બોલવાની પદ્ધતિ છે. બાકી ખરેખર સ્વભાવથી વિચાર કરીએ, આપણે સમજો કોઈ એલોય હોય, સમજો સ્ટીલ છે, તો સ્ટીલ કોઈ એક ધાતુ નથી, એની અંદર આયર્ન છે, એની અંદર નિકલ છે, કોપર છે, બધું છે, મિક્સ છે ને. મોટું જોઈએ તો સ્ટીલ આખું એક પદાર્થ દેખાય છે. પરમાણુની સમીપ જઈને સૂક્ષ્મતાથી જોઈએ તો ત્યાં હજી દસ બધા પરમાણુ જુદા જુદા જ છે. ખ્યાલ આવે છે? એવી જ રીતે અહીંયા મોટું મોટું જોઈએ તો એવું દેખાય છે કે આત્મા અને શરીર અને કર્મ એની એક રૂપ સત્તા છે. સૂક્ષ્મતાથી જોઈએ તો આત્મા હજી પણ જુદો છે, કર્મ હજી પણ જુદા છે અને પરમાણુ જુદા છે. હાથ હલે છે, આપણને એક લાગે કે એક એક પદાર્થનું પરિણામ છે, પણ ત્યાં એક પદાર્થ નથી, ત્યાં અંદર એક આત્મા છે, ત્યાં અનંત ઉપરના ઔદારિક શરીરના પરમાણુ છે અને બીજા અનંત કારમાન શરીરના પરમાણુ છે, બીજા અનંત તેજસ શરીરના પરમાણુ છે. બધાનું પરિણામ એક સાથે થતું થાય છે, ત્યાં એક પદાર્થ મૂળ થતો એવું લાગે છે. ખ્યાલ આવે છે? એ જો સંસાર અવસ્થામાં એવો જ કોઇન્સિડન્સ જોવામાં આવે છે કે જ્યાં જ્યાં આત્મપ્રદેશ ગમન થાય છે ત્યાં ત્યાં બીજા પરમાણુ બી ગમન થાય છે. એટલે એવું કહેવાય છે કે આ પરમાણુએ આત્માને બાંધી રહ્યા છે. ખ્યાલ આવે છે? પણ ખરેખર કોઈએ કોઈને બાંધ્યા નથી, બધા પોતપોતાની સ્વતંત્ર સત્તામાં પરિણમે છે. આપણે જો આ જ તો માનવાનું છે ને કે શરીરના પરમાણુ સ્વતંત્ર એની સત્તામાં પરિણમે છે. આપણા ગમે તેટલા પ્રયાસો કરીએ તો પણ આ શરીરને આપણે પરિણમાવી શકતા નથી. ગમે તેટલા પ્રયાસ કરીએ તો પણ શરીરને પોતા રૂપે પરિણમાવી શકતા નથી. નહીં તો એમ સમજો, વિચાર કરીએ કે આપણે જમવામાં 500 ગ્રામ જમતા હોય તો શરીરનું વજન 500 ગ્રામ વધવું જોઈએ કે? હવે કોઈ દિવસ 1 કિલો જમીએ તો 1 કિલો વધવું જોઈએ કે નહીં? પણ દેખાય છે એવું કાંઈ થતું નથી. ખ્યાલ આવે છે કે આપણે બુદ્ધિપૂર્વક વિચાર કર્યો કે મારે આ શરીરને તંદુરસ્ત રાખવું છે કે એને હેલ્ધી રાખવું છે, તો એ આપણી બુદ્ધિ અનુસાર શરીર પરિણમતું જ નથી. આ સિદ્ધાંતનો નિર્ણય કરવો એ બહુ જ જરૂરી છે. જ્યાં સુધી આનો નિર્ણય નહીં કરીએ તો સૂક્ષ્મ આત્માની વાતો કરીને શું ફાયદો થશે? ખ્યાલ આવે છે? પહેલા જો સ્થૂળ સિદ્ધાંતનો નિર્ણય થાય તો એમ નિર્ણય થાય કે જો આત્મા સ્વતંત્ર છે, બાકીના પરમાણુ સ્વતંત્ર છે, તો આત્મા સ્વતંત્ર એનું કાર્ય કરે છે એવું નિર્ણય થયો અંકલ જે તમે વાત કરીએ, તો આત્મા સ્વતંત્ર એનું શું કાર્ય કરે છે? કે જ્ઞાનથી જાણે છે, ચારિત્રથી રાગાની ભાવ કરે છે, શ્રદ્ધાથી મિથ્યા શ્રદ્ધાન કરે છે, ભલે કરે છે, પોતાની સત્તાની અંદર મિથ્યા શ્રદ્ધાન પણ પોતે કરે છે, રાગાની ભાવ પોતે કરે છે. પહેલા ત્યાં સુધી આવશું હું, તો હવે એનો વિચાર કરશો ને કે ભલે હમણાં આ અવસ્થામાં આવા ભાવ થાય છે પણ મારું વાસ્તવિક સ્વરૂપ આવું નથી. વાસ્તવિક સ્વરૂપ કેવું છે? કેવળ જેવા જીનેન્દ્ર ભગવાન શુદ્ધ છે એવું મારું વાસ્તવિક સ્વરૂપ છે. તો આપણી નજર, આપણી દ્રષ્ટિ એ રાગાદી ભાવોથી હટીને પેલા શુદ્ધ સ્વભાવ પર જશે તો સમ્યક દર્શન પ્રગટ થશે. ખ્યાલ આવે છે? પણ એના માટે પહેલા પ્રાથમિક નિર્ણય ખૂબ જરૂરી છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ જ કરી શકતો નથી. એ ખાલી બોલવાની ભાષામાં નહીં, આપણા દૈનિક જીવનમાં પણ એ આપણે અમલ કરવા યોગ્ય વસ્તુ છે. ખ્યાલ આવે? આપણે જો ચરણાયોગનું શાસ્ત્ર ભણી રહ્યા છે, અહીંયા ખાલી ઊંડા સિદ્ધાંતોની વાત નથી, અહીંયા તો આપણે અમલ શું કરવા યોગ્ય છે એની વાત છે. તો અહીંયા આચાર્ય ભગવાન તો સાક્ષાત સંસારી જીવોની પ્રવૃત્તિ જોઈને કહે છે કે અરે તને શરીર પ્રત્યે આટલો મોહ છે પણ તો નવાઈ નથી. જો આપણે એક તમે વિચાર કરજો કે કોઈ અન્ય વ્યક્તિને સમજો કંઈક નાની વસ્તુ થાય કે ફૂડકી થાય, પગમાં ડંખ પડે, કે કઈ નાની વસ્તુ થઈ જાય અને આમ બહુ વેલિયા જેવો જીવ હોય તો શું કરે કે અરે મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, એમ કરીને વારંવાર એને યાદ કર્યા કરે. કે તો આપણને શું વિચાર આવે, અરે આવડું નાનું છે એમાં તો તું શું વિચાર કરવા બેઠો, મૂકને એને આગળ વધો. આપણે કહીએ કે નહીં, એને મૂક આગળ વધો. હવે એ જ વસ્તુ આપણે આપણા ઉપર લગાવી, સમજો જે આપણે સમાધિ મરણ પાઠને બધું તમે વાંચ્યું હશે, મંગતરાય જે લખેલું છે એમાં પાછળ દરેક મુનિરાજો પર કેવા કેવા ઉત્સર્ગ થયા એનું વર્ણન કરે છે. કે પાંડવો હતા, એ પાંડવોને તો ઘરેણા પહેરાવીને એ જાણે જીવતા બળવા લાગ્યા, અને તોય એમાં પોતાની આત્મસાધના કરીને ત્રણ પાંડવો તો સિદ્ધ દશાને પ્રાપ્ત કરી. તો એમની સામે તને શું દુઃખ છે, મૂકને આટલા વેદ્યા વેળા શું કરે છે, આગળ વધે. ખ્યાલ આવે છે કે નહીં? જો મુનિરાજોના જીવનના ઉદાહરણ લઈને આપણે એના જીવનથી પ્રેરણા લઈને આપણે આપણા જીવનમાં પણ એ મોહભાવને ઘટાડીએ, આ શરીર પ્રત્યેના મોહભાવથી છૂટા પડીને એક પોતાના મગજને શાંત કરીને આત્મ સ્વભાવનો વિચાર ચિંતન મનન કરીએ, એ જ આ બધા શાસ્ત્રોને ભણવાનો લાભ છે. ખ્યાલ આવે? જ્યાં સુધી શાંત મગજે વિચારપૂર્વક એ મોહભાવથી છૂટા નહીં પડીએ ત્યાં સુધી તો આપણું જીવન આમાં જ એ પર પદાર્થની સાર સંભાળ રાખવામાં વયું જાય છે, અને તોય આપણા થતા નથી. ખ્યાલ આવે છે? તો જો અહીંયા આપણે 101 ગાથા જોઈ, 102 ગાથા જોવી હતી, એનો એક ભાવ લઈ લઈએ, આગળની ચર્ચા આગળ કરશું. જો શું કહે છે 102માં, કોન્સેપ્ટ સિમિલર જ છે કે શરીર કો ધિક્કાર. જો શરીરને ખરેખર ધિક્કાર નથી, કેમકે શરીર તો પુદ્ગલ પરમાણુનો સ્કંદ છે, એને તો ક્યાં જ્ઞાન છે કે એનામાં ક્યાં કઈ જાતનો સારા ખરાબ પણ છે. અમારે એક બહુ સરસ ચર્ચા થઈ, હમણાં રાજકોટમાં હું ગયો હતો, 2 દિવસની શિબિર હતી ને ત્યાં, ત્યાં એક ચર્ચા થઈ કે આ જે જીવ અન્ય પુદ્ગલ પરમાણુ ના સાથે સારા ખરાબ પણ માને, હવે જો જીવ એના પ્રત્યે સારા ખરાબ પણ ન માને તો એ પુદ્ગલ પરમાણુનું પરિણામ સહજ છે. કે જેવી રીતના કોઈ ફૂલ છે તો કળીમાંથી ફૂલ ઉગે છે, ફૂલ ઉગે તો એક પીરિયડ એવો આવે કે એની સુગંધ બધે ફેલાય છે, હવે એ પીરિયડ ચાલ્યો જાય તો એ ફૂલ કરમાઈ જાય છે. હવે એ ફૂલમાં સારી દશા કઈ ને ખરાબ દશા કઈ, આપણે એમાં મોહભાવ જોડીએ તો આપણે એમ કહીએ છીએ કે જો ફૂલની સુગંધ ફેલાય છે ને એ સારી દશા છે, અને ફૂલ ચડી ગયું કરમાઈ ગયું એ ખરાબ દશા. પણ ન્યુટ્રલ ભાવથી વિચાર કરીએ તો એક સહજ એની પ્રક્રિયા છે કે, અને પરમાણુનું પરિણામ સહજ થાય છે કે. સમજો તો કેળું હોય, આપણે કેળાનું ઉદાહરણ લઈએ તો શરૂઆતમાં લીલું હોય, પછી પાકે એટલે પીળું થાય, પછી હજી વધારે પાકે એટલે ઓલા બ્લેક સ્પોટ્સ પડે, પછી આખું કાળું થઈ જાય, પછી આપણે એને ફેંકી દઈએ કે સડી જાય. હવે બોલો, કેળા ખાવા પણ લોકોના ચોઈસ હોય, ખબર છે? અમુક લોકોની એવી ચોઈસ હોય કે જસ્ટ પીળું થયું હોય અને એક બી કાળું સ્પોટ હોય ને તો નો મજા આવે, એને એવું ભાવે. અને અમુક લોકોને એકદમ ગળેલું ભાવે કે જરાક પેલા સ્પોટ પડ્યા તો હજી એમાં મીઠાશ વધે, તો અમુકને એવું ભાવે. હવે કેળું આપણી દ્રષ્ટિએ વિચાર કરીએ તો એમાં સારા ખરાબ પણ દેખાય છે, પણ ન્યુટ્રલ ભાવે એના પરિણામનો વિચાર કરીએ તો સહજ એમાં જુદા જુદા પરિણામો થાય છે, એમાં શું સારું ને શું ખરાબ. એવી જ રીતે જો શરીર છે તો શરીરના જુદા જુદા પરિણામ છે, એમાં કાંઈ સારું નથી કંઈ ખરાબ નથી, ખરી રીતે વિચાર કરીએ. પણ આ તો આપણે જે મોહભાવથી જોડાયા છે એમાં માટે, એનાથી તોડવા માટે આચાર્ય ભગવાન કહે છે કે શરીરને ધિક્કાર છે, તું શુદ્ધ બુદ્ધ સ્વરૂપ છે, ફિર ભી શરીર કે કારણ અશુદ્ધ હો રહા હૈ, યહ બાત આગામી છંદ મેં કહેતે. આગામી ગાથામાં ખરેખર શરીર કઈ જીવને અશુદ્ધ કરાવતું નથી, પણ પોતે જ શરીર તરફ લક્ષ્ય કરીને, પોતે જ એના પ્રત્યે મોહભાવ કરીને આ જીવ અશુદ્ધ રૂપે પરિણમી રહ્યો છે. તો આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ અમને તો ખૂબ આશ્ચર્ય થાય છે. ખ્યાલ આવે છે? તો જો એની ચર્ચા આગળની ગાથામાં આગળના ક્લાસમાં કરશું. જીવવાની સ્થિતિ રહ્યું. निज निधि निज में बताई
यह अनंत उपकार है इसके लिए जिनवाई माँ को वंदना शुक्रवार है वंदना शुक्रवार
बोलो अंतर्मुख मुद्रावन सर्वजनेन्द्र भगवान नमो द्वादशांगी जिनवाणी मात नमो आलता चलता सिद्ध समान समर्थ मुनि राजो नो अपना अनंत उपकारी श्री कहान गुरुदेव नो प्रशम बुद्धि भगवती मात नो सत्य सनातन दिगंबर जैन धर्म नो।